એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર થોડી ઊંડી વાત કરવાના છીએ જે ખરેખર તો આજના સમયના સૌથી મોટા સૌથી અગત્યના પ્રશ્નો પર વિચારવા મજબૂર કરે છે.
હા, પુસ્તક છે યુવાલ નોવા હરારીનું 21 લેસન્સ ફોર ધ 21st સેન્ચુરી,
એટલે કે આપણી આ 21મી સદી માટે. એમ કહોને કે 21 બોધપાઠ અથવા કદાચ વિચારવા જેવા મુદ્દાઓ.
બરાબર. અને જુઓ, આ પુસ્તક અત્યારે એટલું બધું પ્રસ્તુત છે ને કારણ કે આપણી આસપાસની દુનિયા જુઓ કેટલી ઝડપથી બદલાઈ રહી છે.
સાચી વાત છે. ટેકનોલોજી, રાજકારણ, સમાજ બધે જ જણે ઉથલપાથલ ચાલી રહી છે.
હા, અને ક્યારેક તો સમજવું અઘરું લાગે કે આ બધામાં શું પકડવું, શાના પર ધ્યાન આપવું જોઈએ. તો આ પુસ્તક છે ને એ જાણે આજના ગૂંચવાયેલા સમય માટે એક દિશાસૂચક બનવાનો પ્રયાસ કરે છે. આપણને પડકારો સમજવામાં મદદ કરે છે અને એના વિશે વિચારવા માટે એક ફ્રેમવર્ક આપે છે.
એટલે સીધા જવાબો નથી આપતું,
એ ચોક્કસ પ્રેરિત કરે છે.
રસપ્રદ. તો લેખક વિશે થોડી વાત કરીએ.
યુવાલ નોઆ હરારી કોણ છે આ વ્યક્તિ અને એમનો દ્રષ્ટિકોણ આટલો બધો એમ કે ખાસ કેમ ગણાય છે?
જરૂર. જો યુવાલ નોઆ હરારી ઇઝરાયલના ઇતિહાસકાર છે, ફિલોસોફર પણ છે, જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.
ઓકે.
એમની ખાસિયત એ છે કે તેઓ બહુ મોટા, વ્યાપક, મેક્રો હિસ્ટોરિકલ પ્રશ્નો પર કામ કરે છે.
એટલે કે ખાલી ઇતિહાસ જ નહીં,
હા,
પણ જીવવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ફિલોસોફી, ટેકનોલોજી આ બધાને ભેગા કરીને માનવ જાતિની લાંબા ગાળાની સફર કેવી રહી છે, ભવિષ્ય કેવું હોઈ શકે એ સમજવાનો પ્રયાસ કરે છે.
ઓહ, એટલે બધું જોડીને જુએ છે.
હા, આ જ એમનો જે ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચ છે ને, એ જ એમના વિશ્લેષણને આટલું ઊંડું અને રસપ્રદ બનાવે છે.
એટલે જ કદાચ એમના પહેલાના પુસ્તકો સેપિયન્સ, જેણે આપણા ભૂતકાળની વાત કરી,
હા,
અને હોમોડેયસ, જે ભવિષ્ય તરફ જોતું હતું, એ આટલા પોપ્યુલર થયા.
બિલકુલ.
અને આ 21 લેસન્સ એ જાણે આ ટ્રાયોલોજીનો ત્રીજો ભાગ, જે સીધો આપણા વર્તમાન પર ફોકસ કરે છે. બરાબર,
એકદમ સાચું. સેપિયન્સે સમજાવ્યું કે આપણે અહીં સુધી કઈ રીતે પહોંચ્યા. હોમોડેયસ એ ભવિષ્યની શક્યતાઓ અને જોખમો બતાવ્યા, અને 21 લેસન્સ એ પૂછે છે કે ભાઈ, તો હવે અત્યારે શું, આ વર્તમાન ક્ષણમાં આપણે શું કરી રહ્યા છીએ, આપણી સામેના મોટા પડકારો કયા છે અને આપણે એને કેવી રીતે સમજી શકીએ.
હા, અને અહીં હરારી કોઈ ટેક ગુરુ કે ભવિષ્યવેત્તા બનીને નથી આવતા. એ તો એક ઇતિહાસકાર તરીકે વર્તમાનની પેટર્ન ઓળખવાની કોશિશ કરે છે, આપણે જે વાર્તાઓમાં જીવીએ છીએ ને એને સમજવાનો પ્રયાસ કરે છે.
એટલે પુસ્તકનો રોલ એક રીતે નિદાન કરવાનો છે, ડાયગ્નોસિસ.
બરાબર, આજના જટિલ વિશ્વનું નિદાન કે ભાઈ ચાલી શું રહ્યું છે.
તો પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે, એ કઈ મોટી વાત કહેવા માંડે છે, મુખ્ય મુદ્દો?
એટલે પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને એ છે કે 20મી સદીની જે મોટી વિચારધારાઓ હતી, ઉદારવાદ, સામ્યવાદ, ફાસીવાદ, જેણે દુનિયાને સમજવામાં અને ચલાવવામાં મદદ કરી હતી.
હા, એ હવે 21મી સદીના જે નવા પડકારો છે, ખાસ કરીને ટેકનોલોજીના, પર્યાવરણના, એની સામે જાણે નબળું પડી રહી છે, કદાચ અપ્રસ્તુત પણ બની રહી છે.
ઉદારવાદ પણ, જે શીત યુદ્ધ પછી જીત્યો હતો એમ કહેવાતું હતું.
હા, ઉદારવાદ પણ, એ પણ હવે આ ડેટા ક્રાંતિ, એઆઈ, બાયોટેકનોલોજી આ બધા સામે સંઘર્ષ કરી રહ્યો છે. એટલે એક જાતનો વૈચારિક શૂન્યાવકાશ ઊભો થયો છે અને માનવતા જાણે દિશાહીન થઈ ગઈ હોય એવું લાગે છે.
એટલે એમ કે જૂના નકશા હવે આ નવા પ્રદેશમાં કામ નથી લાગી રહ્યા. બરાબર સમજા, આપણે નવા પ્રદેશમાં આવી ગયા છીએ અને આ નવો પ્રદેશ મુખ્યત્વે બે મોટી ક્રાંતિઓથી બની રહ્યો છે, ઇન્ફોટેક અને બાયોટેક, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બાયોટેકનોલોજી.
હા, અને આ બંનેનું મિશ્રણ એટલું શક્તિશાળી છે ને કે એ ખાલી સમાજ કે અર્થતંત્રને જ નહીં, પણ ખુદ જીવનને, માનવ હોવાનો અર્થ શું છે એને પણ બદલી શકે છે. પુસ્તક આ જ બેવડી ક્રાંતિના કારણે જે મુખ્ય પડકારો ઊભા થયા છે ને એની ચર્ચા કરે છે.
એટલે પુસ્તક પૂછે છે કે ભાઈ, આ માહિતીના ઓવરલોડમાં, ટેકનોલોજીના આ વિક્ષેપમાં, રાજકીય ઉથલપાથલમાં આપણા માટે સૌથી ગંભીર મુદ્દા કયા છે?
હા, અને વ્યક્તિ તરીકે, સમાજ તરીકે આપણે એક સારું, અર્થપૂર્ણ ભવિષ્ય બનાવવા માટે શું કરી શકીએ, કેવી રીતે આ બધામાંથી રસ્તો કાઢી શકીએ.
ચલો, તો થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના કેટલાક મુખ્ય વિષયો પર વાત કરીએ. મને લાગે છે કે ટેકનોલોજીના પડકારોથી શરૂ કરવું જોઈએ, કારણ કે એ આ પુસ્તકના કેન્દ્રમાં હોય એવું લાગે છે.
ચોક્કસ.
ખાસ કરીને પેલું કામકાજ, વર્ક અને સ્વતંત્રતા, લિબર્ટી, પર એની શું અસર થશે, હરારી શું કહે છે એના વિશે.
હા, આ બહુ જ મહત્વના મુદ્દા છે. કાર્ય એટલે કે વર્ક વિશે હરારી ચેતવણી આપે છે. એ કહે છે કે ઓટોમેશન અને એઆઈ એ ખાલી ફેક્ટરીના કામદારો કે ડ્રાઈવરોની નોકરી જ નહીં છીનવે, પણ ડોક્ટર, વકીલ, પત્રકાર, કલાકાર, આવા જે હાઈ સ્કિલ કામ છે ને, એમાં પણ માણસની જગ્યા લઈ શકે છે.
બાપરે.
અને આનાથી ભવિષ્યમાં એક બહુ મોટો નકામો વર્ગ ઊભો થવાનું જોખમ છે. યુઝલેસ ક્લાસ.
નકામો વર્ગ એટલે?
કારણ કે એમની પાસે જે સ્કિલ્સ છે એનું કોઈ મૂલ્ય જ ન રહે.
આ વિચાર જ ડરામણો છે. એનો મતલબ કે આપણે સતત નવી વસ્તુઓ શીખતા રહેવું પડશે આખી જિંદગી. આપણો રોલ શું રહેશે પછી?
બિલકુલ. સતત પોતાની જાતને રી ઇન્વેન્ટ કરવી પડશે, નવેસરથી ઘડવી પડશે, જે માનસિક રીતે, ખબર છે, ખૂબ જ સ્ટ્રેસફુલ હોઈ શકે છે. અને આપણો રોલ શું હશે એ તો મોટો પ્રશ્ન છે. એના જવાબો અત્યારે કદાચ કોઈ પાસે નથી.
અને આની સાથે જ પેલો સ્વતંત્રતાનો મુદ્દો જોડાયેલો છે, જે તમે કહ્યું કે કદાચ આનાથી પણ વધુ ચિંતાજનક છે.
હા,
હરારી ઉદારવાદના પાયાના ખ્યાલ ફ્રી વિલ પર જ સવાલ ઉઠાવે છે. એ કઈ રીતે?
જુઓ, એમની દલીલ એવી છે કે જીવવિજ્ઞાન અને ન્યુરોસાયન્સ મુજબ આપણી જે લાગણીઓ છે, આપણા જે નિર્ણયો છે, એ બધું શું છે, મગજમાં થતી બાયોકેમિકલ પ્રક્રિયાઓ છે, બાયોકેમિકલ અલ્ગોરિધમ્સ.
ઓકે, અલ્ગોરિધમ્સ.
હા, અત્યાર સુધી આ એટલી જટિલ હતી કે કોઈ એને સમજીને પ્રભાવિત નહોતું કરી શકતું, પણ હવે બિગ ડેટા, એઆઈ અને બાયોમેટ્રિક સેન્સર્સ, જે આપણો હાર્ટ રેટ, ચહેરાના હાવભાવ બધું માપી શકે, એના કારણે જે બાહ્ય સિસ્ટમ્સ છે, જેમ કે મોટી ટેક કંપનીઓ કે સરકારો, એ આપણા આ આંતરિક અલ્ગોરિધમ્સને કદાચ આપણા કરતા પણ વધુ સારી રીતે સમજવા લાગશે.
એટલે કે તેઓ આપણને હેક કરી શકશે. આપણી પસંદગીઓ, આપણા વિચારો, આપણે શું ખરીદીએ, એ બધું આપણી જાણ બહાર પ્રભાવિત કરી શકશે.
સૈદ્ધાંતિક રીતે હા, આ શક્યતા તો છે જ. જો કોઈ સિસ્ટમ તમારી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ સમજી શકે, તમારી નબળાઈઓ જાણી શકે, તો એ તમને ચોક્કસ દિશામાં દોરી શકે છે, ખરું ને?
બાપરે.
આનો સીધો અર્થ એ થયો કે પેલું મતદાર જ શ્રેષ્ઠ જાણે છે કે ગ્રાહક હંમેશા સાચો છે.
એ સિદ્ધાંતો જ નબળા પડી જાય.
બરાબર. જો આપણી ઈચ્છા જ મુક્ત ન હોય તો પછી લોકશાહીનો આધાર શું રહે? આ તો બહુ જ ગંભીર નૈતિક અને રાજકીય પ્રશ્ન છે.
અને આ ટેકનોલોજીકલ ક્રાંતિની અસર સમાનતા પર કેવી પડશે? ઇક્વાલિટી શું તે અસમાનતા ઘટાડશે કે પછી વધારશે?
હરારીનું માનવું છે, અને આ થોડું ચિંતાજનક છે, કે તે અસમાનતામાં ભયંકર વધારો કરી શકે છે.
ઓહો.
કારણ કે જુઓ, 20મી સદીની અસમાનતા મુખ્યત્વે આર્થિક હતી, પૈસાની.
પણ
21મી સદીમાં તે કદાચ જૈવિક, બાયોલોજિકલ પણ બની શકે છે.
જૈવિક અસમાનતા એટલે?
એટલે કે જેમની પાસે ડેટા હશે, જેમની પાસે ટેકનોલોજી હશે, તેઓ કદાચ આનુવંશિક ઇજનેરી, જેનેટિક ઇન્જિનિયરિંગ અને બાયો એન્હાન્સમેન્ટ્સ દ્વારા પોતાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાઓ વધારી શકશે. આનાથી એક સુપર હ્યુમન વર્ગ અને બાકીની સામાન્ય જનતા વચ્ચે એટલી મોટી ખાઈ ઊભી થઈ શકે છે, જાણે બે અલગ અલગ પ્રજાતિઓ જ ન હોય. આ ખાલી આર્થિક ભાગલા નહીં, પણ જૈવિક ભાગલા પાડી શકે છે.
ખરેખર વિચારવા જેવું છે. તો હવે આ ટેકનોલોજીકલ પડકારો સમાજ અને રાજકારણમાં કેવી રીતે દેખાઈ રહ્યા છે? પુસ્તક, રાષ્ટ્રવાદ, સમુદાય અને પેલું સત્ય પછીનો યુગ, પોસ્ટ ટ્રુથ, એ બધા મુદ્દાઓ પર પણ વાત કરે છે, ખરું ને?
હા, બિલકુલ. પુસ્તકનો બીજો ભાગ આ રાજકીય અને સામાજિક પડકારો પર જ ફોકસ કરે છે. જેમ કે સમુદાયની વાત કરીએ તો ટેકનોલોજી આપણને ગ્લોબલી તો જોડે છે, પણ સાથે સાથે જે આપણા સ્થાનિક સમુદાયો છે એ નબળા પડી રહ્યા છે. લોકો ડિજિટલ દુનિયામાં વધુ એકલતા અનુભવી રહ્યા છે.
સાચી વાત.
અને આ જે ખાલીપો સર્જાય છે ને, એ ભરવા માટે લોકો ઘણીવાર ઉગ્ર રાષ્ટ્રવાદ તરફ વળે છે.
પણ શું રાષ્ટ્રવાદ આજના જે ગ્લોબલ પડકારો છે એનો ઉકેલ લાવી શકે છે?
હરારી બહુ સ્પષ્ટ છે આ બાબતે. એ કહે છે કે રાષ્ટ્રવાદ કદાચ સ્થાનિક એકતા માટે ઉપયોગી હોય, પણ ક્લાઇમેટ ચેન્જ, પરમાણુ યુદ્ધનું જોખમ કે પછી એઆઈ કે બાયો એન્જિનિયરિંગ જેવા ટેકનોલોજીકલ વિક્ષેપ
જે ગ્લોબલ છે,
હા જે ગ્લોબલ છે, એનો સામનો કરવા માટે રાષ્ટ્રવાદ અપૂરતો છે. આ સમસ્યાઓ કોઈ એક દેશની સરહદમાં બંધાયેલી નથી,
બરાબર,
અને એના ઉકેલ માટે તો વૈશ્વિક સહકાર જ જોઈએ. પેલો મારો દેશ પહેલાવાળો અભિગમ આ સંદર્ભમાં બહુ જોખમી સાબિત થઈ શકે.
અને પેલું સત્ય પછીનો યુગ, પોસ્ટ ટ્રુથ, શું ખરેખર આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં સત્યનું કોઈ મહત્વ જ નથી રહ્યું?
જો હરારી કહે છે કે પોસ્ટ ટ્રુથ એવું કંઈ સાવ નવું નથી. માણસો હંમેશાથી કાલ્પનિક વાર્તાઓ, દંતકથાઓ, ધર્મો, વિચારધારાઓ એમાં જીવતા આવ્યા છે. ઝૂઠ અને પ્રોપેગેન્ડા તો હંમેશા રહ્યા છે, પણ આજનો ખતરો અલગ છે.
કેવી રીતે?
ટેકનોલોજી, ખાસ કરીને સોશિયલ મીડિયા અને અલ્ગોરિધમ્સ, એ હવે વ્યક્તિગત સ્તરે ખૂબ જ અસરકારક રીતે ખોટી માહિતી અને પ્રચાર ફેલાવી શકે છે. પર્સનલાઇઝ્ડ પ્રોપેગેન્ડા,
એટલે ટાર્ગેટેડ.
હા, આનાથી સમાજમાં ધ્રુવીકરણ વધે છે. સત્ય શું છે એના પર સહેમત થવું જ મુશ્કેલ બની જાય છે, અને જે વાસ્તવિક તથ્યો પર આધારિત જાહેર ચર્ચા થવી જોઈએ એનો અવકાશ ઘટી રહ્યો છે.
ખરેખર ચિંતાજનક છે આ બધું.
તો આટલી બધી ચિંતાની વાતો પછી શું પુસ્તક કોઈ આશા, કોઈ દિશા પણ બતાવે છે? આપણે શું કરી શકીએ આ પડકારોનો સામનો કરવા? સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ કેવી રીતે કેળવી શકીએ? હા, બિલકુલ. પુસ્તકનો અંતિમ ભાગ આના પર જ છે, નિદાન પછી ઉપાય તરફ. જો કે હરારી કોઈ જાદુઈ છડી નથી આપતા, પણ કેટલાક મહત્વના મુદ્દા ચોક્કસ ઉઠાવે છે. પહેલું છે શિક્ષણ, એજ્યુકેશન.
હા, એ બહુ અગત્યનું છે.
ભવિષ્યની આ જે અનિશ્ચિત દુનિયા આવી રહી છે એના માટે આપણે બાળકોને શું શીખવવું જોઈએ? ખાલી માહિતી ઘોખાવવાનો તો હવે કોઈ અર્થ નથી.
કેમ કે માહિતી તો ગમે ત્યાંથી મળી જાય.
હા, અને એ તો ઝડપથી બદલાતી પણ રહેવાની.
તો પછી શું શીખવવું જોઈએ? કઈ સ્કિલ્સ મહત્વની બનશે?
હરારી 4C પર ભાર મૂકે છે. ક્રિટિકલ થિંકિંગ,
વિવેચનાત્મક વિચાર.
હા, કોમ્યુનિકેશન, સંચાર, કોલેબોરેશન, સહયોગ અને ક્રિએટિવિટી, સર્જનાત્મકતા.
4 C's, ઓપે.
અને સૌથી મહત્વનું શું છે? પરિવર્તન સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા અને જીવનભર શીખતા રહેવાની માનસિકતા. આપણી શિક્ષણ વ્યવસ્થાનો ગોલ બદલવાની જરૂર છે. માહિતી ભેગી કરવાને બદલે માનસિક લવચિકતા અને સમજણ કેળવવા પર ધ્યાન આપવું જોઈએ.
અને વ્યક્તિગત સ્તરે શું? પેલું જીવનનો અર્થ શોધવા વિશે શું કહે છે? આટલી બધી અનિશ્ચિતતા વચ્ચે અર્થ કેવી રીતે ટકાવી રાખવો?
જુઓ, હરારીનું સૂચન છે કે જીવનનો કોઈ એક રેડીમેડ સાર્વત્રિક અર્થ નથી જે આપણે શોધવાનો છે. અર્થ એ એવી વસ્તુ છે જે આપણે બનાવીએ છીએ, આપણે આપણી જાતને અને દુનિયાને જે વાર્તાઓ કહીએ છીએ ને, એના દ્વારા.
દુઃખ તો જીવનનો ભાગ છે જ.
પણ આપણે એ દુઃખ પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપીએ છીએ એ આપણા હાથમાં છે, અને આ અર્થ બનાવવાની ક્ષમતા જ આપણને સ્થિતિસ્થાપક બનાવે છે.
અને આ સંદર્ભમાં છેલ્લે તમે કહ્યું એમ, હરારી ધ્યાન, મેડિટેશનની વાત કરે છે.
હા, જેનો તેઓ પોતે નિયમિત અભ્યાસ કરે છે. એમની દલીલ બહુ રસપ્રદ છે. એ કહે છે કે જ્યારે બહારની દુનિયા, અલ્ગોરિધમ્સ, સરકારો, કંપનીઓ સતત આપણા મનને હેક કરવાની કોશિશ કરી રહી છે,
ત્યારે
પોતાના મનને સમજવું, આપણી ચેતનાના ઊંડાણમાં શું ચાલી રહ્યું છે તે જાણવું, એ જ સૌથી મહત્વપૂર્ણ કુશળતા બની જાય છે.
એટલે સ્વજાગૃતિ.
હા, ધ્યાન આપણને આપણી માનસિક પ્રક્રિયાઓ વિશે વધુ જાગૃત બનાવે છે, અને એનાથી આપણે બાહ્ય મેન્યુપ્યુલેશન સામે વધુ સારી રીતે ટકી શકીએ છીએ. સ્વજ્ઞાન જ આપણું અંતિમ રક્ષણ છે.
વાહ, ખૂબ જ ઊંડો વિચાર છે. તો આ આખી ચર્ચામાંથી મુખ્ય સંદેશો શું તારવી શકાય? ચાવીરૂપ વિચારો કયા કહી શકાય?
મને લાગે છે કે 3-4 મુખ્ય મુદ્દાઓ છે. પહેલું અને કદાચ સૌથી સ્પષ્ટ, જૂની વિચારધારાઓ હવે પૂરતી નથી. 20મી સદીના ચશ્માથી 21મી સદીના પડકારો ન જોઈ શકાય.
બરાબર.
ઉદારવાદ સહિતની જૂની વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો છે. નવા વિચારો, નવા ઉકેલો શોધવા જ પડશે. આપણે ભારતમાં પણ આ જોઈ શકીએ છીએ નહીં? પરંપરાગત માળખા અને નવી ટેકનોલોજીકલ વાસ્તવિકતાઓ વચ્ચેનો તણાવ.
હા, ચોક્કસ.
બીજો મુદ્દો?
બીજો, દેખીતી રીતે ટેકનોલોજી, ખાસ કરીને એઆઈ અને બાયોટેકનોલોજી, એ પરિવર્તનનું મુખ્ય એન્જિન છે. એ જીવનના દરેક પાસાને અસર કરશે અને આપણે એની અસરો સારી અને ખરાબ બંને સમજવી પડશે અને તેને નિયંત્રિત કરવા તૈયાર રહેવું પડશે.
આપણે ત્યાં ગુજરાતમાં પણ ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ્સની બહુ વાતો થાય છે, હા, પણ એની સામાજિક અને નૈતિક અસરો વિશે પણ એટલું જ વિચારવું જરૂરી છે.
ત્રીજું,
માનવ હેકિંગ અને મુક્ત ઈચ્છા પરનો ખતરો વાસ્તવિક છે. આપણે જે માહિતી ઓનલાઈન આપીએ છીએ, જે એપ્સ વાપરીએ છીએ, એ કેવી રીતે આપણી પસંદગીઓ અને વર્તનને પ્રભાવિત કરી શકે એ વિશે વધુ સજાગ થવાની જરૂર છે.
ખરેખર આપણે વિચારતા જ નથી હોતા ઘણીવાર.
હા, શું આપણે ટેકનોલોજીના ગુલામ બની રહ્યા છીએ? આ સવાલ પોતાની જાતને પૂછવો જરૂરી છે. આપણી ડિજિટલ આદતો પર નજર રાખવી, એના પરિણામો વિશે વિચારવું એ પહેલું પગલું છે.
અને છેલ્લો, ચોથો મુદ્દો,
અને છેલ્લે કદાચ સૌથી મહત્વનું, અનિશ્ચિતતાના આ યુગમાં સ્પષ્ટતા, અનુકૂલનશીલતા અને સ્વજ્ઞાન આ ત્રણ વસ્તુઓ અત્યંત જરૂરી છે. દુનિયા ઝડપથી બદલાશે, આપણે બદલાતા શીખવું પડશે. માહિતીના ઘોંઘાટ વચ્ચે શું અગત્યનું છે એ પારખવાની ક્ષમતા, એટલે કે સ્પષ્ટતા.
હા, અને પોતાના મનને સમજવાની ક્ષમતા, એટલે કે સ્વજ્ઞાન, આ જ આપણને ટકી રહેવામાં અને સાચી દિશા શોધવામાં મદદ કરશે.
આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા મગજમાં બેસી જાય એવા છે. હા, ખરેખર, જેમ કે પેલું, અપ્રસ્તુત માહિતીથી છલકાયેલી દુનિયામાં સ્પષ્ટતા એ શક્તિ છે. આજના ઇન્ફોર્મેશન ઓવરલોડના જમાનામાં આનાથી વધુ સાચું શું હોઈ શકે?
બિલકુલ. અથવા પેલું જે થોડું ડરાવણું પણ છે, મનુષ્ય હેક કરી શકાય તેવા પ્રાણીઓ છે.
હા, એ સાંભળીને થોડો આંચકો લાગે, પણ એ આપણને સાવચેત કરે છે કે ભાઈ, આપણી જૈવિક અને ભાવનાત્મક નબળાઈઓનો દુરુપયોગ થઈ શકે છે, ધ્યાન રાખો. અને મને આ પણ બહુ ગમ્યું, જે પ્રશ્નોના જવાબ તમે આપી શકતા નથી તે સામાન્ય રીતે એવા જવાબો કરતાં વધુ સારા હોય છે જેની સામે તમે પ્રશ્ન કરી શકતા નથી.
બરાબર, આ જ તો પુસ્તકનો હેતુ છે, તૈયાર જવાબો નથી આપવા, પણ આપણને યોગ્ય પ્રશ્નો પૂછવા માટે ઉશ્કેરવા, શંકા કરવી, જિજ્ઞાસુ બનવું, એ બહુ મહત્વનું છે.
તો આ બધા ભારેખામ પણ મહત્વના વિચારોને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? કોઈ પ્રેક્ટિકલ ટિપ્સ?
ચોક્કસ. પહેલું તો, મારા મતે, આપણે જે માહિતી કન્ઝ્યુમ કરીએ છીએ તેના સ્ત્રોત પ્રત્યે વધુ વિવેચક બનવાની જરૂર છે.
વોટ્સએપ પર કે ફેસબુક પર જે આવ્યું એ બધું સાચું જ હોય એવું જરૂરી નથી.
ક્રોસ ચેક કરવું, હા, જુદા જુદા દ્રષ્ટિકોણ જાણવાનો પ્રયાસ કરવો. બીજું, પોતાની પ્રતિક્રિયાઓ પર ધ્યાન આપો. કોઈ સમાચાર વાંચીને કે વિડીયો જોઈને એકદમ ગુસ્સો આવી જાય, ડર લાગે, તો એક ક્ષણ અટકીને વિચારો, આ લાગણી ક્યાંથી આવી? શું એ વાસ્તવિક છે કે પછી કોઈના દ્વારા ઉશ્કેરવામાં આવી છે? સ્વનિરીક્ષણ, જેમ તમે કહ્યું. અને કરિયર અને ભણતરના સંદર્ભમાં
જીવનભર શીખતા રહેવાની તૈયારી રાખો. બીજું કોઈ ઓપ્શન જ નથી. નવી સ્કિલ્સ શીખવા માટે હંમેશા તૈયાર રહો. પેલી 4 C's કહી ને, ક્રિટિકલ થિંકિંગ, કમ્યુનિકેશન, કોલેબોરેશન, ક્રિએટિવિટી, એના પર ધ્યાન આપો, પછી ભલે તમે કોઈ પણ ફિલ્ડમાં હો.
અને ક્યારેક ટેકનોલોજીથી થોડું અંતર રાખવું પણ જરૂરી છે ને?
હા, ચોક્કસ. ડિજિટલ ડીટોક્સ, દિવસમાં થોડો સમય સ્ક્રીનથી દૂર પોતાના વિચારો અને લાગણીઓ સાથે જોડાવા માટે કાઢો. ધ્યાન કે માઇન્ડફુલનેસ જેવી પ્રેક્ટિસ આમાં બહુ મદદ કરી શકે છે.
ખરેખર આ પુસ્તક એક વેકઅપ કોલ જેવું છે. એ કહે છે કે જુઓ, ભવિષ્ય નિશ્ચિત નથી, એ આપણા નિર્ણયો પર આધાર રાખશે, પણ જો સારા નિર્ણયો લેવા હોય તો પહેલા વર્તમાનને સ્પષ્ટ રીતે સમજવો પડશે.
અને વર્તમાનને સમજવા માટે સૌથી પહેલા આપણી જાતને સમજવી પડશે. જેમ હરારી કહે છે ને, 21મી સદીની સૌથી મોટી લડાઈઓ બહાર નહીં પણ આપણા મનની અંદર લડાશે, આપણી ચેતના અને અલ્ગોરિધમિક મેનિપ્યુલેશન વચ્ચે. આ પુસ્તક આપણને એ લડાઈ માટે તૈયાર થવાનું કહે છે. વધુ જાગૃત, વધુ સ્થિતિસ્થાપક, વધુ જવાબદાર બનવાનું આહ્વાન કરે છે અને વિચારવા મજબૂર કરે છે કે આ બદલાતી દુનિયામાં આપણો રોલ શું છે અને આપણા જીવનનો સાચો ગોલ શું હોવો જોઈએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.